એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આજે આપણે જે કૃતિની વાત કરવાના છીએ એ ફક્ત વાંચવાની નથી પણ અનુભવવાની છે. એવી કૃતિ જે તમને અંદરથી હલાવી નાખે, અસ્વસ્થ કરી દે અને લાંબા સમય સુધી તમારો પીછો ન છોડે. આપણે વાત કરી રહ્યા છીએ ક્રિસ્ટિના સ્ટેડની 1940માં આવેલી નવલકથા ધ મેન હુ લવડ ચિલ્ડ્રન વિશે.
અને તમે અસ્વસ્થ શબ્દ વાપર્યો એ બિલકુલ યોગ્ય છે. આ કોઈ મતલબ સુખદ વાંચન તો નથી જ,
જરાય નહીં.
આ એક એવા પરિવારની ગાથા છે જે પ્રેમ અને લાગણીના નામે એકબીજાને માનસિક રીતે તોડી નાખે છે. અને રસપ્રદ વાત તો એ છે કે જ્યારે આ નવલકથા પહેલીવાર પ્રકાશિત થઈ ત્યારે કોઈએ એની નોંધ સુદ્ધા ન લીધી.
ખરેખર
હા, દુનિયા કદાચ આવી કાચી અને નિર્ભીક સચ્ચાઈ માટે તૈયાર જ નહોતી.
બિલકુલ. લગભગ 25 વર્ષ પછી જ્યારે કવિ રેન્ડલ જેરેલની પ્રસ્તાવના સાથે તે ફરીથી છપાઈ ત્યારે સાહિત્ય જગતને સમજાયું કે તેમણે કેવી અમૂલ્ય કૃતિને અવગણી હતી. મને લાગે છે કે આજની આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો આ નવલકથાનું શીર્ષક જ હોઈ શકે છે, ધ મેન હુ લવ ચિલ્ડ્રન, બાળકોને પ્રેમ કરનાર માણસ. આ શીર્ષક જ એક કોયડો છે, પણ આ પ્રેમ કેવો છે અને તેની કિંમત કોણ ચૂકવે છે? ચાલો આ જટિલ દુનિયામાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ. આ વાર્તા છે 1930ના દાયકામાં વોશિંગ્ટન ડીસીમાં રહેતા પોલિટ પરિવારની. પરિવારના કેન્દ્રમાં છે બે પાત્રો, બે ધ્રુવો. એક તરફ છે પતિ સેમ્યુઅલ પોલિટ એટલે કે સેમ, અને બીજી તરફ છે તેની પત્ની હેનરીએટા એટલે કે હેની.
અને આ બે ધ્રુવો વચ્ચેના સંઘર્ષમાં પીસાઈ રહ્યા છે તેમના 6 બાળકો.
બરાબર. એટલે આ ઘર કોઈ માળો નથી પણ એક યુદ્ધનું મેદાન છે.
તો ચાલો આ યુદ્ધના સેનાપતિ સેમ પોલિટથી જ શરૂઆત કરીએ. શીર્ષક પ્રમાણે તો એ બાળકોને ખૂબ પ્રેમ કરે છે. ઉપરથી જોનાર કોઈપણ વ્યક્તિને તે એક આદર્શ પિતા જ લાગે, ખરું ને?
બિલકુલ. સેમ બહારથી ખૂબ મોહક છે. તે વિજ્ઞાન, પ્રકૃતિ અને માનવતાના ભવિષ્ય વિશે મોટી મોટી વાતો કરે છે. તે પોતાને એક પ્રગતિશીલ, ઉદારવાદી અને એમ કહીએ તો પ્રેમાળ પિતા તરીકે રજૂ કરે છે.
હા,
તેને લાગે છે કે તે પોતાના બાળકોને જ્ઞાન અને આનંદથી ભરી રહ્યો છે. પણ જેમ જેમ આપણે પાના ફેરવીએ છીએ તેમ તેમ આપણને સમજાય છે કે તેનો પ્રેમ બીજા માટે નથી
પણ પોતાના માટે છે.
હા, પોતાના માટે છે.
એટલે કે એનો પ્રેમ એના પ્રચંડ અહંકારને પોષવાનું એક સાધન માત્ર છે. એ બાળકોને સ્વતંત્ર વ્યક્તિ તરીકે નહીં પણ પોતાના વિચારો અને સિદ્ધાંતો માટેના શ્રોતા તરીકે જુએ છે.
તમે બરાબર પકડ્યું. તે બાળકોને પોતાના ગણે છે પણ તેમની પોતાની કોઈ ઓળખ હોય તે સ્વીકારતો નથી. અને આ નિયંત્રણ સ્થાપિત કરવા માટે તે એક અજીબ હથિયાર વાપરે છે. તે સેમ સ્પીક નામની એક ખાનગી બાલિશ ભાષા બનાવે છે.
ઓહ,
આ ભાષામાં રમૂજી, તોડ્યા મરોડ્યા શબ્દો હોય છે જે માત્ર પરિવારના સભ્યો જ સમજી શકે.
આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે એ ફક્ત એક રમત નથી પણ એક
રાજકીય ચાલ છે.
હા, જાણે કે એક સરમુખત્યાર પોતાના દેશની અલગ ભાષા બનાવીને એને દુનિયાથી વિખૂટો પાડી દે.
એકદમ.
પરિવાર અહીં એક દેશ જેવો છે અને સેમ તેનો શાસક. આ ભાષા તેમને બાકીની દુનિયાથી અલગ પાડીને સેમ પર સંપૂર્ણ નિર્ભર બનાવી દે છે.
એકદમ સાચું. આ ભાષા બાળકોની વાસ્તવિકતાને જ બદલી નાખે છે. તમે વિચારો કે જ્યારે તમે દુઃખ, ગુસ્સો કે પીડા માટે પણ કોઈ રમૂજી શબ્દ વાપરો ત્યારે તમે એ લાગણીની ગંભીરતા છીનવી લો છો.
બરાબર.
આ એક પ્રકારનું માનસિક બ્રેઇન વોશિંગ છે જ્યાં પિતાનો દ્રષ્ટિકોણ જ એકમાત્ર સત્ય બની જાય છે.
તો એક તરફ સેમનો આ આદર્શવાદનો દંભ છે તો બીજી તરફ તેની પત્ની હેની ક્યાં ઊભી છે?
હેની એ સેમની દુનિયાનો સંપૂર્ણ વિરોધાભાસ છે. જ્યાં સેમ સિદ્ધાંતો અને ભવિષ્યના સપનામાં રાચે છે ત્યાં હેની વર્તમાનની કઠોર અને કદરૂપી વાસ્તવિકતામાં જીવે છે. એક સમયે તે એક ધનિક અને સુંદર સ્ત્રી હતી પણ આજે લગ્ન પછી ગરીબી, દેવા, ઘરની ગંદકી
અને માતૃત્વનો સતત બોજ,
હા, એ બધા નીચે દબાયેલી છે. તેના માટે સેમની મોટી મોટી વાતો પોકળ છે.
એટલે એક તરફ સપનાની દુનિયામાં જીવતો પતિ અને બીજી તરફ કઠોર વાસ્તવિકતામાં પીસાતી પત્ની. આ તો ઘરમાં જ બે દેશ વચ્ચેની સરહદ જેવું થયું. આ બંને વચ્ચેનો સંવાદ કેવો હોય છે?
સંવાદ એને સંવાદ કેવો ભૂલ ભરેલું છે, એ તો શબ્દોનું યુદ્ધ છે.
ઓ,
સેમ પોતાના ભાષણોથી હેનીને નીચી પાડવાનો પ્રયાસ કરે છે અને હેની પોતાના કટાક્ષ અને ઝેરીલા મહેણા ટોણાથી તેનો જવાબ આપે છે. તેનો ગુસ્સો અને તિરસ્કાર એ તેની આત્મરક્ષાની ઢાઝ છે, પણ એ એક જ સમયે આ ઘરેલું અત્યાચારની પીડિતા પણ છે અને
અને તેને કાયમ રાખનાર પણ.
બરાબર, તે પોતાના બાળકો પર ગુસ્સો ઠાલવીને તેને કાયમ રાખનાર એક રાક્ષસી પાત્ર પણ બની જાય છે.
આવી સ્થિતિમાં બાળકોનો શું હાલ થતો હશે, ખાસ કરીને લુઈસા, એટલે કે લુઈ, જે તો હેનીની પોતાની દીકરી પણ નથી, એ આ આગમાં ક્યાં ઊભી છે?
લુઈસ આ વાર્તાનો અંતરાત્મા છે. તે સેમની પહેલી પત્નીની દીકરી હોવાથી પરિવારમાં હંમેશા એક બહારની વ્યક્તિ જેવી રહે છે. શારીરિક રીતે તે બેડોળ અને અણઘડ છે, એટલે એક તરફ તે પિતાના આદર્શોને અપનાવીને તેની સારી દીકરી બનવાનો પ્રયાસ કરે છે,
અને બીજી તરફ
સાવકી માં હેનીના સતત તિરસ્કારનો સામનો કરે છે.
એ પોતાની ઓળખ કેવી રીતે શોધે છે? એ આ માનસિક કેડમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધી શકે છે?
હા, અને એ રસ્તો છે કલા. લુઈ લેખન અને કલ્પનાની દુનિયામાં આશરો શોધે છે. તે નાટકો લખે છે, કવિતાઓ રચે છે, એટલે કે જે વાસ્તવિકતા એને કેદ કરે છે એ જ વાસ્તવિકતાને તે કલ્પનાથી બદલીને પોતાની દુનિયા રચે છે.
જ્યાં તેનું નિયંત્રણ હોય.
બરાબર, જ્યાં તેનું નિયંત્રણ હોય, તેની વિકાસ યાત્રા. મારું કહેવું છે કે એ ખરેખર તો એક કલાકારના ઘડતરની ગાથા છે. ધીમે ધીમે તે પિતાના પ્રેમના પાછળ છુપાયેલી ક્રૂરતા અને દંભને ઓળખવાનું શરૂ કરે છે.
આ પરિવારની જે તંગ પરિસ્થિતિનું તમે વર્ણન કર્યું, એમાં કોઈ એક એવી ઘટના છે જે આખા પરિવારની કરુણતાને એક જ દ્રશ્યમાં રજૂ કરી દે?
એવી ઘણી ઘટનાઓ છે, પણ એક દ્રશ્ય ખરેખર યાદગાર છે. એક સાંજે હેની ખૂબ જ ઉત્સાહથી રાત્રિભોજન માટે એક સુંદર માછલી ખરીદીને લાવે છે. એ તેના માટે સુંદરતા, વ્યવસ્થા અને સભ્યતાનું પ્રતીક છે.
હા,
તેને પ્રેમથી રાંધવા માંગે છે, પણ સેમ પોતાની બાલિશ અને ક્રૂર મજાકની આદત મુજબ એ માછલીની મજાક ઉડાવવાનું શરૂ કરે છે.
ઓ,
તે એને વિચિત્ર નામ આપે છે અને એના વિશે ગંદા ગીતો ગાય છે.
આ તો કેટલી સૂક્ષ્મ પણ ભયંકર ક્રૂરતા છે. હેનીની સુંદરતાની ક્ષણભંગુર ઝંખનાને પણ તે સહન નથી કરી શકતો.
બરાબર, સેમની આ મજાકથી હેની એટલી બધી હતાશ અને ક્રોધિત થઈ જાય છે કે તે ગુસ્સામાં એ સુંદર માછલીના ટુકડે ટુકડા કરી નાખે છે. આ એક નાનકડા દ્રશ્યમાં આખા પરિવારની કરુણતો સમાયેલી છે.
હેનીની ઝંખના અને સેમનો અહંકાર,
જે દરેક સારી વસ્તુને કદરૂપી બનાવી દે છે, અને બાળકો એ આ બધું ચૂપચાપ જોયા કરે છે.
અને આ ભાવનાત્મક પતન પછી ભૌતિક પતનની શરૂઆત થાય છે, બરાબર?
હા, સેમની નાણાકીય ગેરવહીવટને કારણે પરિવારે તેમનું મોટું ઘર તોહોગા હાઉસ ગુમાવવું પડે છે. તેઓ એનાપોલિસના એક જર્જરિત, ગંદા અને દુર્ગંધ મારતા ઘરમાં રહેવા જાય છે, જેને હેની કટાક્ષમાં સ્પા હાઉસ કહે છે. આ સ્થળાંતર તેમના સંપૂર્ણ સામાજિક અને નૈતિક પતનનું પ્રતીક બની જાય છે,
અને ત્યાં પરિસ્થિતિ વધુ બગડે છે.
હા, અહીં સેમ નોકરી ગુમાવે છે અને હેનીને સેમના તેની સહાયક સાથેના અફેરની જાણ થાય છે.
એક મિનિટ, મને એ વાત નવાઈ લગાડે છે, આટલા અત્યાચાર અને રોજિંદા ઝઘડા પછી એક અફેર અંતિમ ઘા કેવી રીતે હોય શકે? શું એમના સંબંધમાં હજુ પણ કંઈક બચ્યું હતું જે તૂટી શકે?
આ ખૂબ સારો પ્રશ્ન છે. કદાચ એ પ્રેમ નહોતો, પણ એક પ્રકારની આદત હતી, એકબીજા પર નિર્ભરતા હતી. હેની માટે સેમ ભલે ગમે તેટલો ખરાબ હોય, પણ તેનો હતો. આ અફેરે એના એ છેલ્લા આધારને પણ છીનવી લીધો. એને સમજાયું કે જે માણસ માટે તેણે પોતાની આખી જિંદગી બરબાદ કરી
એ હવે તેનો પણ નથી રહ્યો.
બરાબર, આ વાત તેને સંપૂર્ણપણે તોડી નાખે છે.
જે નવલકથાના સૌથી ભયાનક અને ચોંકાવનારા અંત તરફ દોરી જાય છે.
હા, હેની હવે સંપૂર્ણપણે ભાંગી પડે છે. તે વારંવાર મૃત્યુની ઈચ્છા વ્યક્ત કરે છે. આ બધું જોઈને લુઈ, જેણે ઝેર વિશે વાંચ્યું છે અને પિતા પાસેથી એક પ્રકારની ઠંડી વૈજ્ઞાનિક તર્કશક્તિ વારસામાં મેળવી છે,
એ એક ચોંકાવનારો નિર્ણય લે છે.
હા,
એટલે એક કિશોર વયની છોકરી ઠંડા કલેજે પોતાના માતા પિતા બંનેની હત્યાનું કાવતરું ઘડે છે. આ તો વિચારીને પણ ધ્રુજારી છૂટી જાય છે. શું લેખિકા એને એક હીરો તરીકે રજૂ કરે છે કે એક રાક્ષસ તરીકે?
લેખિકા કોઈ ચુકાદો નથી આપતા, અને એ જ આ નવલકથાની મહાનતા છે. લુઈના દ્રષ્ટિકોણથી આ કોઈ ભાવનાત્મક નિર્ણય નથી, પણ
એક તાર્કિક ઉકેલ છે.
હા, એક તાર્કિક ઉકેલ. તે આ સમસ્યાનો અંત લાવવા માંગે છે. તેનો ઇરાદો એવો હોય છે કે તેના માતા પિતા બંને સાયનાઇડવાળી ચા પીને મૃત્યુ પામે અને બધા બાળકો આ નરકમાંથી આઝાદ થઈ જાય.
પણ એવું થતું નથી.
ના, છેલ્લી ઘડીએ માત્ર હેની જ તે ઝેર પીવે છે અને તેનું અત્યંત પીડાદાયક મૃત્યુ થાય છે. સેમ હંમેશની જેમ તરત જ પોતાની જાતને એક પીડિત દુઃખી પતિ તરીકે રજૂ કરવાનું શરૂ કરી દે છે. તે પોતાના દુઃખનું નાટક રચે છે.
પણ હવે લુઈ પર તેની કોઈ અસર થતી નથી.
જરા પણ નહીં. તે સત્ય જાણે છે. તે સમજી ગઈ છે કે તેના પિતા ક્યારે બદલાવાના નથી. અને અંતે લુઈ એક નાની બેગ લઈને એ ઘર અને તેના ભૂતકાળને હંમેશ માટે ત્યજી દે છે. તે એક અજાણ્યા ભવિષ્ય તરફ ચાલી નીકળે છે.
આ વાર્તા વાંચ્યા પછી પરિવાર શબ્દનો અર્થ જ બદલાઈ જાય છે. આપણે હંમેશા પરિવારને એક સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે જોઈએ છીએ, પણ સ્ટેટ આપણને બતાવે છે કે તે કેવી રીતે અત્યાચાર અને તાનાશાહીનું કેન્દ્ર બની શકે છે.
અને આ તાનાશાહીનું મૂળ સેમના કહેવાતા પ્રેમમાં છે. આ નવલકથા આપણને પ્રેમ વિશે પુનર્વિચાર કરવા મજબૂર કરે છે. સેમનું પ્રેમ એ બીજાને સમજવા કે સ્વીકારવા માટે નથી,
પણ બીજા પર પોતાની છાપ છોડવા માટે છે.
બરાબર. તે પ્રેમની આડમાં સત્તા ભોગવે છે. આ નવલકથા એ વાત પર ભાર મૂકે છે કે સમજણ વિનાનો પ્રેમ પણ એક પ્રકારનો અત્યાચાર જ છે.
પણ શું આપણે સેમને થોડી છૂટ ના આપી શકીએ? એ જે રીતે બાળકોને પ્રેમ કરે છે એ કદાચ એની એકમાત્ર રીત હોય. શું દરેક પ્રેમમાં થોડો સ્વાર્થ નથી હોતો? કદાચ એને સાચો પ્રેમ કરતા આવડતું જ નહોતો.
તમારો મુદ્દો સાચો છે. નવલકથા સેમને માત્ર એક વિલન તરીકે નથી ચિતરતી. આપણે તેની અસુરક્ષા અને તેના પોતાના બાળપણના દુઃખદ અનુભવોની ઝલક પણ જોઈએ છીએ. તે ખરેખર માને છે કે તે જે કરી રહ્યો છે તે સાચું છે, અને એ જ તેને વધુ ભયાનક બનાવે છે.
હા, સૌથી મોટા અત્યાચારીઓ એ જ હોય છે જેઓ પોતાને સંત માનતા હોય.
એકદમ.
અને આ અત્યાચારના બે પ્રતિભાવ આપણને હેની અને લુઈમાં જોવા મળે છે. હેની આધીનતા અને આત્મસમર્પણનો માર્ગ અપનાવે છે, જે અંતે વિનાશ તરફ દોરી જાય છે, જ્યારે લુઈ બળવો કરે છે.
હા, અને તેનો બળવો હિંસક નથી પણ સર્જનાત્મક છે. તે ભાષાના અત્યાચારનો જવાબ ભાષાથી જ આપે છે. સેમ સ્પીક બાળકોને માનસિક રીતે કેદ રાખે છે, જ્યારે લુઈ માટે લેખન અને સાહિત્ય એ સમજણ અને મુક્તિનું દ્વાર ખોલે છે.
પોતાની વાર્તા લખીને જ તે પિતાની વાર્તાના પ્રભાવમાંથી બહાર આવી શકે છે.
બરાબર.
અંતે આ નવલકથા આપણને શું શીખવે છે? આટલી અંધકારમય અને પીડાદાયક વાર્તામાંથી આપણે શું મેળવી શકીએ?
મને લાગે છે કે તે આપણને શીખવે છે કે પ્રેમ અને પરિવાર જેવા પવિત્ર ગણાતા સંબંધોની પણ વિવેચનાત્મક દ્રષ્ટિએ ચકાસણી કરવી જરૂરી છે. તે આપણને બતાવે છે કે સત્તાની રમત ગમે ત્યાં રમાઈ શકે છે, ઘરની ચાર દિવાલોની અંદર પણ.
અને છતાં લુઈનું અંતિમ પગલું એક આશાનું કિરણ પણ છે. તે સાબિત કરે છે કે અત્યંત વિપરીત અને દમનકારી પરિસ્થિતિમાં પણ માનવીય ચેતના
કલા અને કલ્પનાના સહારે
પોતાની મુક્તિનો માર્ગ શોધી શકે છે,
ભલે એ માર્ગ ગમે તેટલો કઠોર અને એકલવાયો કેમ ન હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.